नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोये सब्बसाहूणम एसो पंच नमुकारो सब्बपावपणासनो मंगलानंच सव्येसीम परमं अवै मंगलम। परम पूज्य यशो विजय जी महाराज साहेबे अज्ञानसार नामनो ग्रंथ बनायो, अने घणा आचार्यो महापुरुषो पहेला थया श्वेतांबर संप्रदायमां अने दिगंबर संप्रदायमां। महापुरुष भगवान तीर्थंकर प्रभुनी वाणी आ महापुरुषोए पोताना क्षयोपशम प्रमाणे शास्त्रोमां गूंथी छे। मूल संस्कृत प्राकृत भाषा छे ए आपणने कदाच ना समझाय એટલે ચાલુ ભાષામાં એમણે આ બધા ગ્રંથો બનાવ્યા। એમાં સૌથી છેલ્લા અને આપણાથી નજીકના યશો વિજયજી ઉપાધ્યાય થયા। એ વખતે આમ તો ત્રણ ચાર આચાર્યો થયા છે, મોહન વિજય, આનંદઘનજી, દેવચંદજી, અત્યારે જે ગ્રંથ લઈએ છીએ યશો વિજયજીનો છે, એટલે હું એમનું નામ આપું છું। દિગંબર ના કરતા બનાવ્યું હોય ને, દિગંબર કરતા બનાવ્યું હોય એટલે એનું નામ જ્ઞાનસાર હોય, અને યશોજી બનાવ્યું એનું નામ જ્ઞાનસાર। બે ના કરતા જુદા, બે ની ગાથાઓ જુદી, અને બે માં વર્ણન કરવાની પદ્ધતિ જુદી બને એવું। આ રીતે હાલ જે આર્ટ ભણાવીએ છીએ આપણે એ યશો વિજયજી મહારાજ નું છે। એમાં જુદા જુદા વિષય ઉપર આઠ આઠ શ્લોક ની એમણે રચના કરી, એટલે જ્ઞાન સાર અષ્ટક કહેવાય। કોઈ પણ વિષય ઉપર આટલી દૂર, એમાં ગઈકાલે આપણે ચોથું મો ત્યાગાષ્ટક ચાલુ કરેલું કે આ જીવમાં અનાદિકાળથી આ મોહની ભેલછા લાગેલી છે, અને એના કારણે વારે વારે ક્લેશ, કડવાશ, વેરઝેર, મન દુઃખ થાય છે। આપણને ગમતી વસ્તુ હોય એ બીજાને અપાઈને આપણને ના મળે એટલે કસાય આવે આવે ને આવે, કેમ કે ગમતી વસ્તુ હતી એટલે હું તો રાગ કર્યો હતો એટલે આપણે ક્લેશ આવ્યો, જો રાગ ના કર્યો હોત, ગમવાપણું ન રાખ્યું હોત, એ જ વસ્તુ ગમે તેને આ કોઈ મળે તો આપણને કંઈ કડવાશ થવાની નહોતી। આ રીતે આ વસ્તુ મને ગમે છે ને આ નથી ગમતી એનું નામ જ મોહ, એનું બીજું નામ રાગ અને દ્વેષ, એનો ત્યાગ કરવો એવી વાત આમાં સમજાવે છે। તો કોઈ પૂછે કે રાગ અને દ્વેષ ના કરીએ બીજું આખો યોગ કરીએ શું, આખો યોગ કરવાનું શું? હવા જ્યાંથી પંચાતવાની જ હોય છે, આ બેઠક ગમે છે, આ ખાવાનું ગમે છે, આ ખાવાનું નથી ગમતું, આ કપડાં ગમે છે, આ કપડા નથી ગમતા, આપણા ગુણો લોકો ગાય ગમે છે, આપણા દોષો ગાય નથી ગમતું, તો આ બધું તમે છોડવાની વાત કરો તો બીજું કરવાનું શું? એનો જવાબ આ પાંચમી ગાથામાં છે,
વેરી નાઇસ।
હા, કે સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા, સ્વ એટલે પોતાનું આત્મદ્રવ્ય શું, એના ગુણો શું, સમય સમયે નું પરિવર્તન શું, સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાય આની ચર્યા એટલે ચર્ચા, વિચારણા, ચિંતન, મનન કરવું, એ જ વરા, એ શ્રેષ્ઠકર છે, કલ્યાણકારી છે, સારા આત્માનું આ તું ચિંતન મનન કર, અપર પદાર્થોની કથા આપણા માટે ઉપકારક નથી, રાગ કરાવનારી, દ્વેષ કરાવનારી છે, મોહ કરાવનારી છે, એ વર્યા, ચર્યા અને વર્યા આવી ચર્ચા કરવી એ જ વર્યા એટલે કલ્યાણકારી છે। પરા અન્યથા, બીજી કથા કંઈ પણ કરવી એ અન્યથા એટલે શેષ કર નથી, મોહનું બંધન કરાવનારી છે, મોહનું
બંધન કરાવ।
અને આ અનુભવ સિદ્ધ વાત છે કે કોઈના પણ ઘરની વાત કરીએ, કોઈના પૈસાની વાત કરીએ, આમાં બહુ કમાણો, આમાં તો બહુ પૈસા ખોયા, કંઈ પણ બીજી વાત કરીએ એમાં કાં તો રાગ ઉછળે, અને કાદું દ્વેષ ઉતરે, ખરું કે નહીં? એટલે સંસારની કોઈ પણ માણસની કોઈ પણ વાત કરશો એમાં તમને રસિકતાથી કાદો રાગ વધારે થશે, કાદું દ્વેષ વધારે થશે. મતલબ કે પરા અન્યથા બીજી બધી કથાઓ રાગ દ્વેષ કરાવનારી છે. અને આત્માના ગુણોની, આત્માના પર્યાયની અને આત્મા દ્રવ્યની ચર્ચા કરવી એ ગુણોને તોડનારી છે, દોષોને તોડનારી છે. એટલે વર્યા હાટ કથા કરવા જેવી છે.
પંડિતજી ફરીથી આ ટીકા કરે છે,
ફરી બોલો. પોતાના આત્મદ્રવ્ય, એના ગુણો, એના પર્યાયો, એની ચર્ચા કરવી એ જ વર્યા એટલે કલ્યાણકારી છે, શ્રેયસ્કર છે અને જીવને તારનારી છે.
આખો દિવસ એનો જ વિચાર.
હા, પરા અન્યથા એના સિવાયની બીજી કથા એ અન્યથા એટલે સંસાર વધારનારી છે. સામાન્ય આપણે સંસારની વાત લઈએ આપણી, કે આપણે ઘરબારી માણસ રહ્યા, ધંધાદારી રહ્યા, શરીર ધંધામાં જઈએ એ કોના પૈસા આવ્યા, કોના પૈસા ના આવ્યા, કયો માલ હલકો આવ્યો, કયો ઊંચો આવ્યો, એની કથા કરીએ અને એમાં જોડાઈએ. એટલે શરીર જેના પૈસા મોડા વહેલા આવ્યા હોય, ના આવ્યા હોય, રાગ દ્વેષ થાય થાય ને થાય જ. એ સંસારની કોઈ પણ કથા રાગ દ્વેષથી ભરેલી છે, સંસાર વધારનારી છે. એટલે શક્ય બને તેટલી બીજી વાતોને છોડીને આત્માના ગુણો અને પર્યાયોની વાત કરવી એ જ કલ્યાણકારી છે. આત્માને ઓળખીએ, આત્માના સ્વરૂપને જાણીએ તો એના સ્વરૂપને પ્રગટ કરવાનો વિચાર આવે. એમાંથી મોહ દશામાંથી જીવને બહાર આવવાનું પ્રસંગ બને.
બરાબર.
અને જે મહાપુરુષોએ આત્મા તરફ ધ્યાન આપ્યું છે એ જ સંસાર કર્યા છે. ભલે સંસારનું જીવન જીવવા પૈસાની, ઘરની, પરિવારની, ધંધાની જરૂર પડે એટલે આપણે એમાં ભલે જોડાઈએ, પણ એ કલ્યાણકારી નથી. એક ભાવ પૂરતા સંબંધ વાળું પદાર્થ છે, આવું મહાપુરુષો આ ગાથામાં સમજાવે. એટલે ઘરના બધા વ્યવહાર ભલે તું કર, પણ ક્યાંય અંજા નહીં, ક્યાંય જોડા નહીં, ક્યાંય મમત્વ રાખ નહીં, આવું મહાપુરુષો આપણને કહે છે. મોહ ત્યાગર્ષક છે ને, કારણ કે આમાંની કોઈ સામગ્રી ભવ ભવમાં સાથે આવતી નથી. તો આ ભાવ છોડ્યા પછી બીજા ભાવમાં નથી આવતી, તો ત્રીજા ભાવની વાત તો કાંથી રહેવો. આત્માના ગુણો એક એવી વસ્તુ છે કે જીવ જ્યાં જાય ત્યાં સાથે આવે.
બરાબર.
આપણે નાનપણથી જન્મેલો બાળક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષનો થાય ત્યારથી દેવગુરુ ધર્મને જ વધારે યાદ કરતો થાય, એના જ ગાણા ગાતો થાય, તો આપણે અનુમાન નથી કરતા કે આ જીવે જરૂર ગયા ભાવમાં કંઈ ધર્મકરણી સારી કરી હશે એટલે બાલ્યાવસ્થામાં જ એને ધર્મનો પરિણામ થયો, ધર્મનો થયો. એટલે બીજા બાળકો ધૂળમાં રમ્યા કરે.
બરાબર.
એટલે સંસ્કારો બીજા ભાવમાં જીવને મોહના ત્યાગના આવે છે અને મોહના ઉદયના પણ આવે છે. બાકી બીજું ભૌતિક કોઈ સામગ્રી બીજા ભાવમાં સાથે આવતી નથી. એટલે આ જીવન જીવવા માટે કમાવવું પડે, પૈસા કમાવવા પડે, બેકાર નહીં રહેવાનું કે કોઈના પૈસા ઉપર નહીં જીવવાનું, પણ એમાં અત્યંત આસક્તિ કરવી નકામી.
બરાબર.
આવું આમાં સમજાય તો બોલું ફરીથી. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાય, એની ચર્યા એટલે ચર્ચા, વિચારણા, ચિંતન, મનન, જે કંઈ કરવું એ વર્યા એટલે કલ્યાણકારી છે. ચિંતન કરીએ તો આત્મા ઓળખાય ને, તો બંધન સમજાય અને બંધનમાંથી આત્માને છોડાવવાના ભાવ જાગે.
બરાબર.
પરા અન્યથા આના સિવાયની બીજી બધી કથા પરા એટલે અકલ્યાણકારી છે,
બંધ કરનારી છે,
કર્મનો બંધ કરાવનારી. મારે શક્ય બને તેટલું બીજી કથામાંથી વિરામ પામવાનો. અને આપણને પણ જયારે જયારે સમય મળે ત્યારે ગામની કથા કરવા કરતા દ્રવ્યકો એની ચિંતવણામાં જોડાવું, કે જેથી આપણો આત્મા નવા કર્મ ઓછા બાંધે અને જૂના કર્મને તોડે. ઇતિ દત્ત આત્મસંતુષ્ટિ. આત્માના ગુણો જોવામાં, આત્માના ગુણો ગાવામાં, આત્માના પર્યાયોની વિચારણા કરવામાં જ આપ્યો છે સંતોષ. જેને માન્યો છે સંતોષ, એવો જીવ કલ્યાણ કરનારો બને છે. એને ક્યારેય અપકડો થતો નથી કે ગામની વાત મેં ન જાણી. ઊંડું એમ કે આ બધું જાણી કરવાનું શું
બરાબર
એમ મન વાળે છે. દત્ત આત્મસંતુષ્ટિ મુષ્ટિ જ્ઞાન સિદ્ધિ મુનિ. એનું જ્ઞાન આ મુષ્ટિ એટલે મર્યાદી, પોતાના આત્માના દ્રવ્યના જ વિચારણા વાળું. કોને ઘરે શું બન્યું, શું ન બન્યું, શું બોલાચાલી થઈ, શું પ્રેમ થયો, ઝઘડો થયો, કોઈ વાતમાં માથું ના મારે. એ પારખી વસ્તુ હાવ અજ્ઞાત, એ બહુ મર્યાદા વાળું જ્ઞાન. પોતાના આત્મદ્રવ્ય એના પર્યાયો સિવાય જરા પણ બાહ્ય વિષયમાં જવાની જેની ઈચ્છા નથી આવા મુનિ મહાત્મા કલ્યાણને ખરનાયા બને છે. અને આ વાત એ સાચી છે કે જેટલું ગામનું જાણીએ એટલું ગામના માણસો ઉપર કાં તો રાગ વધે કદવેશ વધે. અને એમાં રૂબરૂ મળે ત્યારે મેં આવું તમારા વિશે સાંભળ્યું શું સાચી વાત છે અને બોલો એટલે પેલાને કાં તો કડવું લાગે કાં તો મીઠું લાગે. એમ બધું પરંપરા વેર ઝેર જ વધે. એટલે કે છે કે બને એટલું આ પારખી પંચાથી દૂર રહેવું, જેથી વિકારો થાય નહીં, કસાયો આવે નહીં, આત્માનું બગડે નહીં. પણ આજ જો આપણે ગામની પંચાયત ના કરી તો શાંતિ જ ના મળે. દ્રષ્ટિ જુદી છે, જાણવું તો જોઈએ ને, પછી એવું ખેદરી કરે. સારું જાણો તારે બીશું, જેટલા ગામના ચૈત્રો વધારે જાણીએ એટલા ભાવ વધારે. કેમ કે જેનું ચૈત્ર જાણ્યું એના વિશે કાં તો રાગ છે કાં તો દેશ થાય. આ માણસે આવું કર્યું, અરે અરે કેટલો ઊંચો દેખાતો આત્મા, આવું પાપ કર્યું. એના ઉપર મન ઉતરી જાય, ખેરાજીને રાગ દ્વેષ વધે, મોહ માયા વધે, ઝઘડા ઝઘડા વધે, એટલે સંસાર વધે. એટલે સંસાર ના વધે એટલે મહાપુરુષો આપણને આવું સમજાવે છે. બરોબર છે, હું રાગ દ્વેષ થવા ના જોઈએ.
બરાબર.
ગાથા છઠ્ઠી, રાગ અસ્થિ ગ્રંથિ જ્ઞાનમ ભારે કહી દે છે કે જો તમારી પાસે મોહ રાજાને મારે એવું તત્વજ્ઞાન છે તો આ ગામની પંચર ને જાણીને ફાયદો શું?
બરાબર.
હું તો રાગ દીધો ધન જ બીજું કઈ.
બરાબર.
પેલા દેશના લોકો આ કરીને, પેલા દેશના લોકો આ કરીને, અને આના ઉપર આક્રમણ કરીને, અને આના આમ કરીને, અને ભાઈ કર્યું એ લોકોને મોહનો ઉદય કર્યું. તારે એમાં પડવાની શું જરૂર?
બરાબર.
એટલે કે જો રાગ દેશને તોડે, મોહને મારે એવું તત્વજ્ઞાન જો તારી પાસે છે તો દુનિયાની બીજી વાતો જાણવાથી તને શું ફાયદો?
બરાબર.
દાખલો આપે છે કે જો અંધારાને દૂર કરે એવી દ્રષ્ટિ મળી હોય, જેમ બિલાડા સાપ છે ને એની નજર એવી અંધારામાં જ વધારે દેખે, અંધારાને હણે અજવાળા રૂપે દેખે આવી જો નજર મળી હોય તો આ દીવા રાખવાની શું છે? આપણી નજર પોતે જ પ્રકાશ આપતી હોય તો આ પરાધીન જેમાં તેલ પૂરવું પડે, વાટ પૂરવી પડે, અથવા કુડિયું રાખવું પડે, આવું પરાધીન દીવાની શું જરૂર? એમ તારી પોતાની પાસે જ મોહને હણે એવું જો જ્ઞાન હોય, બોલો, તો આ ગામના લોકોને જાણીને શું ફાયદો? હવના રીતે હવું વર્તે. કોઈ મોહના ઉદય વાળા જીવો હોય તો ભોગમાં જ આસક્તો હોય, ને કોઈ દ્વેષે હોય. આ દુનિયામાં કઈ આપણે ભણ્યા ને જાણ્યું એટલે બધા પડલી થઈ જાય ને તરી જાય એવો નિયમ નથી. ગમે એટલું કરી દો બિલાડા હું ધર્મેશ્વર જેથી મરવાના જ છે. એમ સાપ ને નોળીઓ આવા આવા પ્રાણીઓ પરસ્પર રેડ કરવાના છે. તું જાણી જાણી કેટલા હું જાણીશ અને જાણીશ કેટલો રાગ દેશ વધશે કે સારો સાપ આવો છે કે નોળીયા ને મારે છે, નોળીઓ આવો છે એટલે કાદો બિલાડા ઉપર કાદો ઉંદર ઉપર રાગ દેશ થશે થશે ને થશે. એ જે બધું જન્મજાત હલકા માણસો હલકું કામ કરે, ઊંચા માણસો ઊંચું કામ કરે, એમાં તારે પડવાની જરૂર નથી. તું તારા આત્માના સ્વરૂપમાં બેસી જા. જેમ પોતાની જો દ્રષ્ટિ જ્વાળાવાળી છે તો દીવાની કઈ જરૂર નથી, એમ તારા પોતાના આત્માને તું જાણતો ઓળખતો સમજતો થા અને દોષોથી વારનારો થા તો તારું કલ્યાણ છે જ. તો તારે ગામની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. છતાં આ જીવને સર પહેલા કોઈ મળે ને પૂછે ત્યાંની શું નવા જૂની પહેલો જ આ પ્રશ્ન. અરે ભાઈ નવા જૂની ધર કોઈ કોઈને માર્યો કે કોઈનું લડાઈ થઈ એ કહીએ તો આપણને શું ફાયદો? કાદો મારનારા ઉપર કાદો મરનારા ઉપર રાગ દેશના કારણે આ લડાઈ થવાની, આપણે બી કસાયો વધવાના. માટે તે તત્વજ્ઞાન સિવાય આ દુનિયામાં કશું જ મેળવવા જેવું
નથી.
આવું હમામ છે પૂછ્યું છે નહીં
બીજી પણ આ તો ઉત્તમ ગાથા છે.
કથાઓ સારી છે, જ્ઞાન સારા છે, લઘુ બધી કથાઓ સારી છે. એમને સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા, સ્વ તારો આત્મા ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, કેટલા ગુણ વાળો કેટલા દોષ વાળો, કયું કાઢવાનું કયું ઉમેરવાનું તું વિચાર ને તારું, એની ચર્ચા કર અને દોષોને કાઢને ગુણોને મેળવ. તારે તારું કામ કરવાનું છે એને બદલે ગામનું શું કામ જોવા જાય છે? મારે પરા અન્ય થા અને આપણે જેમ વધારે દુનિયાનું જાણીએ એમ આપણી જાતને હોશિયાર કહીએ અને બધાની ખબર છે, ગામની ખબર છે, એમાં ગામ પંચાયતીઓ કહેવાય તો
કહેવાય.
હા, આત્મદ્રવ્યનું જ્ઞાન જોઈએ. કોનું જ્ઞાન જોઈએ? હા, આવું આમાં સમજ આવે છે. જો શ્લોક 7
આની આ બધી શ્લોક કહેવાય છે એની પર કોઈ ટીકા, તમે જેમ ટીકા લેખી તેમ બધી બીજા માણસો એ લેખી કે
અમને જ લખી દેવચંદ્રજી
મહારાજ. હા, ટીકા દેવ નહીં મારી, ટીકા
ટીકા
દેવજી મારું. મેં તો ખાલી ગુજરાતી ભાષા બાકી તો ગ્રંથ યશોજી નો અને ટીકા દેવજી
આપણી ઓફિસમાં પડી છે. જ્ઞાન મંજરી દેવચંદ્રજી મહારાજની
ટીકા એ નાનમાં છે અને દેવજી મહારાજની જે જ્ઞાન મંજરી છે એનું જ આ ગુજરાતી ભાષા. દેવચંદ્રજી મહારાજની
ઓરિજિનલ
જે ઓરિજિનલ ગુજરાતી જ્ઞાન મંજરી એનું આ ભાષાંતર મહારાજ સાહેબ 1742 માં સ્વર્ગવાસી થયા. વિક્રમ સંવત 1742 અને દેવચંદજી મહારાજ 1744 માં જન્યા, 2 વર્ષ પછી જન્યા અને 1758 માં કે આસપાસ 1-2 વર્ષ ભૂલ થતી દીક્ષિત થયા. 8-10 વર્ષની 15 વર્ષની ઉંમર હતી દેવચંદજી મહારાજ અને વધારે એમણે આ ગ્રંથોનો જ અભ્યાસ કર્યો, આગમોનો અભ્યાસ કર્યો અને પછી અભ્યાસ સારો લાગવાથી એમને દેવચંદજી મહારાજને યશોજી મહારાજ ઉપર અહોભાવ થયો. હર્ષેજી પણ જેને જેના ઉપર જે અહોભાવ થાય એના ગ્રંથો વધારે વાંચવાનું મન થાય. પછી એમને દિગંબર શાસ્ત્રો વાંચ્યા, શ્વેતાંબર શાસ્ત્રો વાંચ્યા, બીજા મહાત્માઓના ગ્રંથો પણ વાંચ્યા. એમાંથી જેટલો એમનાથી નિષ્કર્ષ નીકળ્યો એટલો કાઢી અને ટીકાઓ બનાવી. યશોજી મહારાજે ગ્રંથો ઘણા બનાવ્યા, દેવજીજી મહારાજે એના વિવેચનો ઘણા બનાવ્યા, પોતે સ્વતંત્ર ગ્રંથો ઓછા બનાવ્યા. આવા મહાપુરુષના ગ્રંથોનું વિવેચન એ ટીકા એમને વધારે બનાવી.
સંસ્કૃતમાં ટીકા લખી કે ગુજરાતી?
સંસ્કૃતમાં લખે એને ટીકા કહેવાય, ગુજરાતી લખે એને ભાષાંતર કહેવાય, વિવેચન કહેવાય. ગુજરાતીમાં કોઈ નથી લખ્યું. યશોજી મહારાજે ગુજરાતીમાં કાવ્યો બનાવ્યા, કાવ્યો
એટલે એનું સંસ્કૃત માં
શું બની છે? દ્રવ્ય ગુણ પર્યાય નો રાસ છે એ ગુજરાતી ભાષામાં યશોજી મારી બનાવ્યો, ને એના ઉપર સ્થિકા અમારા જે સસુ માં બનાવી.
મહારાજ તો ગુજરાતી હતા કે દેવચંદજી મહારાજ?
મહાપુરુષો હંમેશા આગમો અને એ બધું ભણવા માટે સંસ્કૃત માં ભણે ભણે ભણે, કારણ કે આપણા આગમો અને ટીકાઓ સંસ્કૃતમાં પ્રાકૃતમાં, ગ્રંથો પ્રાકૃતમાં, ટીકાઓ સંસ્કૃતમાં. હવે જો આગમો બિહાડવા હોય અને અર્થો જાણવા હોય તો સંસ્કૃત પ્રાકૃત ભણવું જ પડે. એટલે ગુજરાતી મારા સાહેબ હોય કે મારવાડી મહારાજ હોય, પણ મારા સાહેબ થાય એને આગમો વાંચવા હોય, વિવેચનો વાંચવા હોય પૂર્ણ, તો સંસ્કૃત પ્રાકૃત ભણવું જ પડે. જેમ અત્યારે આપણે ઇંગ્લિશનો માવરો છે ને વધારે, એમ આગમોમાં બધી સંસ્કૃત પ્રાકૃતનો જ માવરો વધારે, એ જ ભાષા ચાલતી. એ મારવાડી હોય કે ગુજરાતી હોય, જન્મની ભલે માતૃભાષા ગુજરાતી કે હિન્દી હોય, પણ આગમ માટે એને આ ભાષા ભણવી પડતી. અને એ ભાષામાં જે બધું લખતા, હમણાં 300 વર્ષમાં થયેલા મહાત્મા હોય ગુજરાતી આટલું બનાવ્યું, હવે ગુજરાતીમાં કાવ્ય નહોતા બનાવતા. ગુજરાતીમાં ટીકાઓ બનાવે લખાણ શરણ, કાવ્યો રૂપે વિજય બનાવ્યો હોય તો આ યશો વિજય આનંદગંજી અને એના વખતના ચાર મુનિઓ હતા ને, જે જ્ઞાન વિમળ સુવી એવા બધા મહાત્માઓ, એમણે ગુજરાતીમાં ઘણું બનાવ્યું. કારણ એટલા ગુજરાત ના છે, 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન બધા ગુજરાતીમાં બનાવ્યા. આ બધા મહાત્માઓ આગમોનું વિવેચન લખે, આગમોનું સ્વરૂપ સમજાવે, બધું સંસ્કૃતમાં પ્રાકૃતમાં, ઓરિજિનલ ભાષા જ એમની. હવે જુઓ એ કે છે કે આ રીતે આત્મામાં દ્રવ્ય ગુણ પર્યાયમાં જ વર્તવું એ જ કલ્યાણકારી છે, બાકી બધી કથા મોહને વધારનારી છે, ખાતો રાગને વધારનારી, ખાતો દ્વેષને વધારનારી. રાગ દ્વેષ વધે એટલે સંસાર વધે, અને આપણે જયારે નવરા પડીએ ને ત્યારે એમાં જ જોડાઈએ. લોકોને પૂછ્યું બોલા શું કામની નવાજૂની, અમે તારે કામ શું જાણીએ. એટલે નવાજૂની સાંભળીએ એમાં કઈ હારી કરતા હોય તો રાગ થાય, જયારે અણબનાવ અયોગ્ય બનાવ બન્યો હોય તો દ્વેષ થાય, એટલે આ જીવ મોહથી લપ થાય. એટલે સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા વર્યા, પોતાના આત્મદ્રવ્યની જ ગુણ કથા કરવી એ કલ્યાણકારી કામ છે. હવે યોગી મહાત્માઓ હોય તો જ આમાં જોડાઈએ છીએ. આપણે ભોગી જીવો ખાવાની કથામાં હોઈએ, રસોઈ બરાબર નથી બની, આ બહુ હારી બનાવ્યું, આ દૂધ બહારો બનાવ્યો, આ બરાબર નથી બનાવ્યો, મોડે ચાલતું જવું, કાં તો ભોજન કથા, કાં તો ગામની કથા, કાં તો કોઈ સ્ત્રીની કથા આવે ને, દેશ કથા, સ્ત્રી કથા, રાજ કથા, ભક્ત કથા, આ બધી કથાઓમાં રાગ ને દેશ વધે એટલે જ્ઞાની આપણને કહે છે તમે એનાથી વિરામ પામો. આ મોહને વધારનારું છે, આપણે મોહને ઘટાડવો છે. બરોબર? જો હવે આગળ છું, ગુણ શેઢી નિખેવો સમય સમય સંગુણાય, અધા દુગાઈ રીતો શેષે નિખેવો. આપણો આત્મા જેમ જેમ વૈરાગ્યમાં આગળ વધે, આત્મદ્રવ્યની ચિંતન મનમાં વધારે આગળ વધે, તેમ પરિણામ નિર્મોહી વધારે થતા જાય, મોહ વિનાના. અને મોહ વિનાના પરિણામ થવાના કારણે આત્મામાં સત્તામાં રહેલા જે કર્મો એને છોડવા રૂપે 5 કાર્યો કરે, એક સ્થિતિઘાત, બીજો રસઘાત, ત્રીજી ગુણ શ્રેણી. સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંકમ અને અપૂર્વ સ્થિતિ બંધ. ફરી બોલું, સ્થિતિઘાત, રસઘાત, ગુણ શ્રેણી, ગુણ સંકમ અને અપૂર્વ સ્થિતિ બંધ. અપૂર્વ સ્થિતિ બંધ આ પાંચ કાર્યો જીવ કરે,
ઓટોમેટિક થાય.
જેમ પરિણામ સારા આવે મોને જીતવાના, તેમ તેમ આ કામ થાય. અગિયારો સ્થિતિ ઘાટ. હવે આપણે ભૂતકાળમાં મોને વશ થઈ અને લાંબા લાંબા કર્મ બાંધ્યા હોય, જેમ 70 કોડા કોઈનું મોહનીય, 30 કોડા કોઈનું જ્ઞાનાવરણી લાંબા લાંબા બાંધેલા છે ને. હવે કલ્પના કરી સમજાવું છું કે ધારો મોહનીય કર્મ 70 કોડા કોડી જેટલું લાંબુ બાંધ્યું છે, એટલે 7000 વર્ષ જેટલું લાંબુ બાંધ્યું છે. 7000 વર્ષ કલ્પના સમજાવું, 7000 વર્ષ નહીં, 70 કોડા કોડી. પણ દાખલા તરીકે સમજવા માટે આપણે 7000 બાંધેલું શોકમાં છે. જ્ઞાનાવરણી કર્મ 30 કોડા કોડી 3000 વર્ષનું બાંધેલું છે. હવે જીવના પરિણામ નિર્મોહી બન્યા, થોડા નિર્વિકારી બન્યા, આત્મલક્ષી બન્યા, એટલે એ 7000 વર્ષનું જે મોહનીય કર્મ છે એમાંથી છેલ્લેથી 500 વર્ષનું કર્મ છોડી નાખે. 500 એટલે જે ઉતારી નાખે કર્મ, એટલે કર્મ થઈ જાય 6500 વર્ષનું. એ સ્થિતિ ઘાટ શું કહેવાય? હવે એ 500 વર્ષનું કર્મ જે ઉપરથી ઉતાર્યું છોડ્યું, એમાં જે આત્માના ગુણને ઢાંકવાની શક્તિ, એ રૂપે રસ હતો, રસ એ રસને તોડે, એટલે જે રસ હતો એના આનંદ ભાગ કરે, કેટલા ભાગ? એક ભાગ રાખે અને અનંતા ભાગોનો નાશ કરી નાખે.
ઓટોમેટિક થાય.
હા, જેટલા પરિણામ સારા, જેટલા એ તો પરિણામના લીધે થાય. જેમ કસાય વાળા પરિણામ આવે, કોઈને ગુસ્સા વાળા, કોઈને મારવાના, તો એ પરિણામ થી કર્મ બંધાય છે, ઓટોમેટિક બંધાય છે ને. એમ જેટલા નિર્વિકારી પરિણામ આવે, એટલા બાંધેલા કર્મોમાં સ્થિતિ તૂટે, રસ તૂટે. એ સ્થિતિ તોડી 500 દરેક ની, એ કર્મ 7000 લાંબુ હતું, 6600 લાંબુ રહ્યું. હવે એના દરિયા એમાં જે રસ હતો એના બુદ્ધિ થી અનંતા ભાગ કરે, એક ભાગ રાખે, બાકીના અનંતા ભાગનો નાશ કરે. રસ ઓછો થઈ ગયો. હવે જે એક ભાગ રાખ્યો એના ફરી અનંતા ભાગ કરે, વળી નાનો એક ભાગ રાખી જે નાશ કરે, એ બીજો રસઘાટ. ફરી જે બીજો રસઘાટ કરે નાનો રહ્યો એના અનંતા ભાગ કરે, નાનો એક ભાગ રાખે ને બાકી નાશ કરે. 500 વાર કઈ નહીં, 5-10 વાર થાય એટલે રસ લગભગ ઘટી જાય. રસ ઘટી જાય એટલે કર્મ ની તાકાત ઓછી થઈ જાય. એટલે એ 500 વર્ષ નું કર્મ ઉપરથી જે ઉતાર્યું એ છે 500 વર્ષ લાંબુ, પણ રસ વગર નું ઓછું થઈ ગયું એની તાકાત કમ થઈ ગઈ. એ જીવ જ્યાં છે ત્યાંથી એક અંતર્મૂળ કાળમાં જ 500 વર્ષ નું દલી ગોઠવી કાઢે. જેમ અત્યારે આપણે 8 વાગ્યા હોય અને આવતીકાલનું કર્મ તોડ્યું, 50 વર્ષ ભોગવાયું, એને આજે 8 થી 9:30 ગોઠવી દે. 8 થી 9:30 જે દરેક ઉદયમાં આવવાનું છે એની સાથે મૂકી દે. એટલે જીવ 8, 6, 8:30 એમ 1/4 કલાક પસાર કરે અને જૂનું બાંધેલું કર્મ ત્યાં પડ્યું હતું એ ભોગવી ભોગવી નિકાલ કરે. એના ભેગું આ ઉપરથી ઉતારેલું 500 વર્ષ પ્રમાણ દલી ભોગવી નીકળી જાય. કેમ કે રસ ઓછો છે, એને તોડવા વાંધો ના આવે. એને અસર ના કરે. એ 8:45 વાગે ત્યારે 500 વર્ષ નું ઉતારેલું દલી એક કે ના મળે બધું તોડી નાખે. પછી 6001 થી 6500, 6001 થી 6500 એ બીજા 500 દરેક ઉતારે. 6001 થી 6000 હતું ને, એટલે 6001 થી 6500 એ દરેક ઉપરથી ઉતારે. એટલે સ્થિતિ ઉપરથી ઉતાર્યું એના સ્થિતિ ઘાટ. પછી એમાં જે રસ હતો એના અનંતા ભાગ કરે, એક ભાગ રાખે, બીજા બધા નાશ કરે. જેમ પેલું આ લોકો લોટ ચાળે કે ઘઉં ચાળે, સાગર ચાલતા છેલ્લું જે કુરિયા વધે એ બીજો ઘાણ લે એમાં નાખી દે, બીજો ઘાણ દળે એમાં એ દળી જાય, ભાઈ ભાઈ બીજ દળે એને ચાળે, એમાં જે કુરિયા વધે એ ત્રીજો ઘાણ લે એમાં નાખી દે. એટલે એમ કરતા કરતા લગભગ બધું નીરસ થઈ જાય. આ રસગાર ઓછો રસ થઈ ગયો તો એને ભોગવવામાં વાર ના લાગે. એટલે જીવ જ્યાં છે ત્યાંથી એક અંતર્મૂર્ત કાળમાં જ આ 500 વર્ષનું કર્મ ગોઠવી કાઢે. કર્મ 500 વર્ષનું સાલે એવું, પણ રસ ઓછો થઈ ગયો એટલે હવે જીવને ભોગવવામાં તકલીફ પડે એમ નથી. એટલે ઉદય સમયથી એક અંતર્મૂર્તમાં ગોઠવી કાઢે. એટલે અંતર્મૂર્તમાં ઉદય નું ભોગવવાનું હતું એના ભેગું અભોગવી જાય.
પંડિતજી અંદર ગણિત કેવું છે?
આ બીજો રસકાર
આથી કર્મ ના જેમ થવા માંડે ત્યારે માણસ નિર્વિકલ્પ દશામાં હોય કે
પેલા કીધું મોહ ને જીતે દશાની વાત તો પહેલી કરી. જેમ જેમ આત્માના પરિણામ વધારે નિર્મળ થાય, નિર્મોહી થાય અને મોહ ને જીતનારો બને એના વડે જ આ બધું બને. આ બધું જ્ઞાન ભણીને જેમ જીવ નિર્વિકારી થાય મોહના વિકારો વિનાનો, તેમ તેમ એના કારણે આ કર્મને જીવ તોડી શકે. અને બીજો આ બીજો સ્થિતિઘાત કર્યો એ પૂરો થઈ જાય ને 8:30 વાગે ફોનગ્રસ્ત થાય, પછી 5501 થી 6000 એમ 500 વર્ષનું કર્મ ઉપરની જીવ તોડતો આવે એને કહે સ્થિતિઘાત. એની તાકાતને તોડે એના રસઘાત. એટલે નિરસ થયેલા કર્મ દલીપ જીવ જ્યાં છે ત્યાંની 1/4 કલાકમાં ગોઠવે એના ગુણ શ્રેણી ગુણાકારે શ્રેણી રચના. એ 500 વર્ષનું કર્મ છે અને 1/4 કલાકમાં ગોઠવવાનું છે. એટલે 7:45 8 વાગે થોડું ગોઠવે, 8:01 માં વધારે, 8:02 માં વધારે, 8:03 માં વધારે, એમ ક્રમશઃ અસંખ્યાત ગુણાકારે ગોઠવે. અંતર્મૂર્તમાં એ કર્મ પૂરું ભોગવી નિકાલ કરે. કેમ ભોગવી શકે? રસ એનો
ઓછો થઈ ગયો
એટલે ભોગવી શકે. હવે સમજાય છે? જેમ ઘણી વાર કોઈ વસ્તુમાં મીઠું વધારે થઈ ગયું ખારું તો હવે એક એક ઘોંટલો પીતા પીતા દમ નીકળી જાય. પૂરું કરવું હોય સાધુ હોય એમ બી દોઢ પઠવાય નહીં, નખાય નહીં, ધીમે ધીમે એમાં ગળામાં ઉતારે. પણ ઘણું મીઠું ન નાખ્યું હોય બોલો તો એક સાથે પણ જલ્દી પી જાય.
બરાબર.
એમાં કર્મમાં ઘણો રસ તોડી નાખ્યો એટલે હવે એને ભોગવ તો બહુ વાર લાગે નહીં. અંતર્મૃતમાં 500 વર્ષનું કર્મ જીવ ભોગવી નિકાલ કરે.
પંડિતજી પણ આ શ્રાવક કરી શકે કે
શ્રાવક એ કરી શકે, સાધુ એ કરી શકે,
પણ એક પ્રકારે થાય. તમને દર્શન પ્રાપ્ત છે પેલા માની લો કે 70 કરોડા તોડીનું છે, એથી થોડું હલ્પ હોય ત્યારે જ અંદર આવી શકે. ત્યારે 1 કરોડા તોડી સાગર થઈ જાય.
આ 70 કરોડ થાય છે ને આજે. એ મિથ્યાત્વીજી આમ સામાન્યપણે ના કરે, પણ મિથ્યાત્વીજી જયારે સમ્યક્ત્વ પામવાનો આવે ત્યારે એનો પરિણામ સારો બને છે. એ 3 કરણ કરે છે. નામ જાણો છો? યથાપૂર્વકરણ, એમાં જે બીજું અપૂર્વકરણ કરે ત્યારે આ જ કરે છે. સિદ્ધિઘાત, રસઘાત, ગુણ શ્રેણી બધું કરે છે. તો જ 70 કરોડા કોડી વાળું મૂળખેટું મોની 1 કરોડા કોડી 1 કરોડા કોડી થઈ જાય. 69 કરોડા કોડી તોડે છે. 69 કરોડા કોડી તોડતા જેટલી એને વાર નથી લાગતી એટલી બધી 1 કરોડા કોડી રિવેન તોડતા વાર લાગે છે.
બરાબર.
કોઈ બી વસ્તુ તમે ખાડો તો આટલી વસ્તુ એને ખાણતા વાર ના લાગે, એટલી વાર કુરિયાને ખાણતા લાગે.
બરાબર.
નહીં એના જેવું છે. એટલે સ્થિતિઘાત, રસઘાત અને ગુણ શ્રેણી 3 થયા. હવે આવી વાત ધારો કે 8000 વર્ષનું કર્મ હતું, 6001 થી 8000 એ 500 વર્ષનું કર્મ ઉપાડ્યું તોડવા માટે. પણ એ વખતે પણ છેલ્લું 6501 થી 7000 નું કર્મ પછી ઉતાર્યું અને એનો રસ તોડે છે, નીચે ગોઠવે છે. એ વખતે પણ આજના 8 વાગ્યા થી માંડીને એ 6500 સુધીનું જે કર્મ છે, 6500 જે કર્મ હજી સત્તામાં છે, મોડું મોડું તોડવાનું છે. એને અત્યારે પણ એમાંથી દળિયા લઈ અને અશુભ ના શુભ માં નાખે, અશુભ ના એટલે કર્મ ને સંક્રમણ, અશુભ ના શુભ માં નાખે. કેવા નાખે? અસંખ્યાત ગુણાકારે. પેલા સમય હોદલી અસાતાના સાતામાં નાખ્યા હોય, બોલો પેલા 100, તો બીજા સમય 1000, ત્રીજા સમય 1,00,000, ચોથા સમય 10,00,000, એમ અસંખ્યાત ગુણાકારે. અશુભ ના દળી શુભ માં નાખે એટલે આગળ જતા જીને હેરાન ના થાય. એમ નામ ગુણ સંક્રમ, ગુણાકારે સંક્રમ, અશુભ નો શુભ માં. આ ચોથું કામ
બરાબર
સરકામ નામ એ સ્થિતિ ઉપર કરની સ્થિતિ તૂટે છે, રસી એનો તાકાત તૂટે છે, ગુણાકારે ગોઠવાય માં ભોગવી જાય છે અને વચ્ચેની સ્થિતિ પાટલી થતી જાય
છે.
એટલે પાટલી થતી જાય છે એટલે જીવ હલકો થાય છે. હવે ગુંઠાણું પહેલું હોય ધારો તો ચડતા પરિણામ ભલે છે, કર્મ તો નવા નવા સમય સમય બંધાતા જ હોય ને. હજી કઈ કેવ જ્ઞાની થયો નથી. હવે આટલું તોડવાનું કામ કરે, હવે એની સામે જો બાંધવાનું કામ ચાલુ જ રહે તો કરેલી મહેનત બધી એટલે બાંધે તો ખરો ગુંઠાણું પહેલું, પણ અવશ્ય ઓછું ઓછું જ બાંધે. પેલા ધારો 70 કોળાકોળી બાંધ્યું હોય તો એ બંધ પૂરો થાય 50 કોળાકોળી, 50 નો પૂરો થાય 25 કોળાકોળી, 25 નો બંધ પૂરો થાય 10 કોળાકોળી, 10 નો પૂરો થાય 5 કોળાકોળી, 5 કોળાકોળી પૂરો થાય 1 કોળાકોળી. નહીં સમજો? એટલે બંધમાં ઓછા જ કરતો જાય. બોલો,
આ બાજુના પરિણામ ચડતા છે
એટલે બંધ ઘટતો જાય અને તોડવાનું કામ વધતું જાય. નહીં સમજો? આવો ઓછો ઓછો જ બાંધે એવું આ સંસારમાં ક્યારેય બન્યું નહોતું.
બરાબર,
ક્યારેક ઓછો બાંધ્યો, ક્યારેક વધારે બાંધ્યો. આમ ચડતો ઉચો તો પેલું ગુંઠાણું છે ને, રાગના પરિણામ આવે તો વધારે બાંધે, ક્યારેક વૈરાગના પરિણામ આવે ઘરના કારણે તો ઓછું બાંધે પણ પાછું વધારે બાંધે.
બરાબર,
એ વધારે ઓછું વધારે ઓછું બાંધતો હતો અને અત્યારે એટલા સારા પરિણામ છે કે નિયમાં ઓછું ઓછું જ બાંધે. નિયમાં આવું ઓછો ઓછો બંધ ભૂતકાળમાં ક્યારે કર્યો એટલે એમ નામ અપૂર્વ સ્થિતિ બંધ. શું નામ?
અપૂર્વ સ્થિતિ.
અપૂર્વ પેલા ન કર્યો હોય
એવો
એવો સ્થિતિ
બંધ. આ 9 મહિને
કર્મ તૂટી મોકલી જવું છે, પરિણામ સારા છે તો જ કર્મ તૂટે. એટલે જૂના કર્મોમાં 4 કામ, સ્થિતિ ઘાત એના વડે જૂના કર્મ ઓછા થતા જાય. નવા અવશ્ય ઓછા બાંધે, આવક ઓછી જાવક ઘણી.
બરાબર,
એ કર્મ હળવા થતા જાય ને. આ રીતે જીવ ઉપર આવે એવું આમાં સમજાવે. મોહ નો નાશ આ રીતે જીવ કરે.
જો જીવ સાચો બને
તો પોતે પોતાના આત્માને બરાબર ઓળખે, મોહ દશાને ઢીલી કરે, વૈરાગ્યમાં આવે અને વિતરાગતા આગળ વધે તો અંદર ને અંદર ઓટોમેટિક આ બધું થાય છે. અધ્યવસાયના જોડી જેમ ખરાબ પરિણામ આવ્યા હોય તો ચીકણા કર્મ બંધાઈ જાય છે, એમ સારા પરિણામ આવ્યા હોય તો ચીકણા બાંધેલા કર્મ આ રીતે તૂટી જાય છે અને જીવ ઉપર આવે.
આની અંદર પહેલું આવશ્યક છે કે તમને શંકિત થઈ જવું જોઈએ.
બરોબર,
શંકિત થયા ત્યાર શંકિત કે શંકિત થવાના માટે તમારી જે તૈયારી હોય ત્યાર પછી તમે આવી રીતે આગળ વધી શકો.
હવે સમ્યક્ત્વ થાય પછી ઘણું આગળ વધી શકો, પણ સમ્યક્ત્વ થાય એના માટે તૈયારી જોઈએ ને. આ તૈયારી જ ચાલે છે,
એટલે પેલું પુરુષાર્થ
લીધું, ઊંધણું પહેલું
પહેલું.
હજી સમ્યક્ત્વ પામ્યો નથી, પણ સમ્યક્ત્વ પામે એની પહેલા આવી દશા હોય છે. એના જોડે સમ્યક્ત્વ પામે, એના જોડે સમ્યક્ત્વ પામે.
આપણે કીધું તો 69 કરોડ કોડી
જાય.
એક વાત
કે મેં ઘણી વાર કીધું, તો
મેં
70 કરોડ કોડી માંથી 69
પહેલે કોણ ગણે તોડે,
ક્યાં તોડે, તોય આગળ
સમ્યક્ત્વ પામ્યા પછી નહીં તોડે. સમ્યક્ત્વ પામ્યા પછી 69 કોડાકોડી નહીં તોડવાની, એક કોડાકોડી તોડવાની.
એક કોડાકોડી તોડવાની
ખુરિયા જેવી છે, એ જ કઠણ સ્થિતિ છે.
એના માટે આ બધા ગુણ સાધો
કરશે, ચારિત્ર ની સાધના.
સંસારમાં આવું જ છે. તમે આ એક દિવાલ છે તોડવી હોય કે કલ્પના, તમારે રોજ ધક્કો માર બધી તૂટી જાય, અમારા ભાઈ એક એક પડને ઉકેલવા હોય વાર લાગે. અમે સહેજે પણ જોરથી કોઈ શસ્ત્ર લઈને કરો, આખી દિવાલ પેલા પડી જાય, પણ દિવાલ એક એક ઇંચ ને જુદી પાડવી હોય તો મહેનત કરવી પડે. એમ 69 કોડાકોડી જલ્દી તૂટી જાય, એક કોડાકોડી તોડતા વાર લાગે. આ 69 ની હમણાં વાત ચાલે છે. સ્થિતિ તોડે, એનો રસ તોડે, અને જલ્દી ખપાવા ઉદય સમયથી અસંખ્યાત ગુણાકારે ગોઠવે. એનું કારણ શું છે? આ સ્વદ્રવ્યમાં જ બધું થવાનું છે,
બરાબર.
એ ઓટોમેટિક પરદ્રવ્યમાં કરવું હોય તો બધી મહેનત કરવી પડે. આ તમે ઘર બાંધવું હોય તો મૂળ તો માટી ચૂનું ઈંટ લઈને બાંધવાનું ને, દ્રવ્ય તો પર ને, આપડે આત્માનું દ્રવ્ય ક્યાં છે? એટલે એમાં વાર લાગે. તમારા પોતાના દોષો કાઢવાનું ગુણો મેળવવા હોય તો અંદર છે બધું, એમાં કઈ વાર લાગવાનું? સ્વદ્રવ્યમાં ક્યારે વાર ન લાગે, પરદ્રવ્યમાં જ વાર લાગે કામ કરવામાં. સ્વદ્રવ્યમાં કેમ આટલું કામ થતું નથી? મોહનો ઉદય આપણને નડે. સ્વાદ્રવ્ય સમજાણી આવી વાત. સ્થિતિઘાટ, રસઘાટ, ગુણ શ્રેણી અને વચ્ચેની સ્થિતિમાં, પૂર્વ સ્થિતિમાં, એ પાંચે કામ કરતા આ જીવની સ્થિતિ તૂટતી જાય. 70 કોડાકોડી વાળી એક કોડાકોડી ની અંદર કઈક ઓછું, એટલે અંતર કોડાકોડી રે ત્યારે જીવ અનિવૃત્તિ કરણ માં જાય. અપૂરો કરણ કયા પછી? કરણ એટલે અધ્યવસાય, વિચારધારા. અમે ક્યાં બીજું ક્રિયા છે? કરણ જ છે, અધ્યવસાય જ છે. અને અનિવૃત્તિ એટલે નિવૃત્તિ એટલે પાછા ફરવું, અનિવૃત્તિ પાછા ના ફરવું, ચડતા પરિણામ. જેવો વૈરાગ્ય છે એ ઓર અધિક અધિક વૈરાગ્યમાં ચડવું, એનામાં નિવૃત્તિ કરણ.
આપે આત્મસિદ્ધિ નું વિવેચન કર્યું છે એમાં 41મી ગાથામાં શ્રીમદજી લખે છે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પર નિર્વાણ. આ જ વાત. પણ આ તમે જે ડિટેલિંગ કીધું બહુ ઘણો ઉપકાર કર્યો.
વાત દેખાતી
એકદમ.
હવે એમ કરતા જીવ અનિવૃત્તિ કર્મ આવ્યો, એટલે રાજદેશ ના ગાંઠ તૂટી ગઈ, 70 કોડાકોડી નું કર્મ તૂટી ગયું, એક કોડાકોડી નું જ રહ્યું, એટલે જીવ થોડો લઘુ કર્મી થયો, હળવો થયો, એટલે એના પરિણામ ની ધારા કરવામાં હવે બાધા ના આવે. હંમેશા મોહ હોય ને ત્યાં વિઘ ના આવે, આમાં મોહ પાટલો પડી ગયો, એટલે હવે જીવ સમયે સમયે અસંખ્યાત ગુણાકારે પરિણામની ધારામાં વૃદ્ધિ પામે.
તમે જે વાત કરી તો મગજમાં નથી ઉતરતું, અસંખ્યાત
ગુણાકારે. એનામ જ ગુણ સંકલન, કે ગુણ, આ ગુણ શબ્દ નો ગુણાકાર. એ પહેલા સમય હોય એના કરે બે સમય અસંખ્યાત ગણું, બે સમય કરે બે સમય અસંખ્યાત ગણું, એમ ગુણાકારે જીવની પરિણામની ધારામાં વૃદ્ધિ થાય, એટલે રહ્યા સયા કર્મ પણ છૂટતા જાય.
પંડિતજી એક સવાલ એ પૂછવો છે, આપણે તમે કે એ આત્મા કર્મ નું કઈ કરી શકતો નથી, પણ આ જે ફેરફારી થાય છે એ કર્મ માં ઓટોમેટિક થાય છે, એમાં આત્મા તો કઈ કરતો જ નથી, કે એ વાત સાચી કે નહીં પડી છે.
આત્મા કરે છે
મને બાદ નહીં બેઠ્યા, આત્મા નથી કરતો એવું બોલવાનું જ નહીં. આત્મા પોતે જ આ બધું કરે છે, કરતા જ આત્મા છે. આ બધા નિમિત્ત છે, એટલે આત્મા પોતે જ અશુભ પરિણામ વાળો જયારે બને છે અશુભ પરિણામ ને લીધે કર્મ નો કરતા છે. અને આત્મા પોતે જ અશુભ ને બદલે શુભ પરિણામ વાળો બને તો શુભ પરિણામ ને લીધે કર્મો નો ક્ષય કરનારો છે. કરતા આત્મા અને કરણ અશુભ શુભ પરિણામ, અશુભ શુભ પરિણામ. હવે અશુભ શુભ પરિણામ ને તમે વધારે આગળ કરો સમજવા માટે હો, અને આત્માને ગૌણ કરો તો કરી શકાય, પણ એક નહીં થી વાત નહીં કરવાની, આપણે બે નહીં ભેગા રાખવાના. જેમ એક દાખલો આપું કે તમે ચપ્પુથી શાક સંભાળ્યું તો શાકના ટુકડા ચપ્પુ એક રાખ તમારા હાથે કર્યા બોલો
કરતા તો હાથ છે ને.
આજ તમે જે બોલો છૂટ છે તમને. આજે આ શાકના
ચપ્પુ નિમિત્ત છે શાક કાપવામાં.
હવે એવું છે ચપ્પુ ને પ્રધાન બનાવો ચપ્પુ એ કાપ્યું કહેવાય, અને આત્માને પ્રધાન બનાવો તો આ ભાઈએ શાક સંભાળ્યું કહેવાય. બાદમાં નહીં, એક કરતા છે એક કરણ છે. કરતા ને પ્રધાન કરીએ ત્યારે આત્માએ કર્યું કહેવાય. કરણ ને ક્યારેક પ્રધાન બનાવીએ તો કે ભાઈ હું તો સમારો મારો ચપ્પુ આમ રહી ગયું, આમ ખેંચાઈ ગયું, એટલે વાકું શાક થઈ ગયું. નિયોક્ષા છે ને બધું. ચપ્પુ એ આવું શાક સમય એમ બોલીએ તો અંદર કરતા તો હોય જ, તો એ ગૌણ કર્યો. એને એમ અહિયાં આત્મા સારા વ્યવસાય થી કર્મ ને તોડે છે.
બરાબર.
હવે સારા વ્યવસાય ને પ્રધાન બનાવો તો આત્મા ગૌણ થાય.
બરાબર.
આત્મા ને પ્રધાન બનાવો તો પરિણામ ગૌણ થાય. વિવક્ષા કરવાની.
પંડિતજી આપણે બીજી રીતે કહીએ કે આત્મા એ પોતાની શુદ્ધિ ની વૃદ્ધિ થાય એટલે કર્મો એની મેરે ખરી ગયા.
હા બરોબર.
શુદ્ધિ ની વૃદ્ધિ થઈ ને.
હા બરોબર. શુદ્ધિ ની વૃદ્ધિ આત્મા એ કરીને થઈ કે ઓટોમેટિક થઈ ગઈ?
આત્મા
કરી. તમે કરતા ની વ્યવસ્થા પ્રદાન કરી,
શુદ્ધિ ની વૃદ્ધિ કરી.
એ તો બરોબર. આત્મા એ કરી એમ કીધું નહીં. હવે એનો એ જ આત્મા અહીંયા ઘરમાં ખાવા પીવા ટેબલ ઉપર બેઠો હોય તારે, અને કોઈ સાધુ સંત ની સામે બેઠો હોય,
ઘણો છે તમારો કેવો છે એના ઉપર આધાર.
એટલે નિમિત્ત પણ પ્રદાન થયું કે નહીં? એટલે ક્યારેક નિમિત્ત ને પ્રદાન કરો. સાધુ સંત ની સામે બેઠા હોય અને વિચારધારા ઊંચી ચાલતી હોય તો કર્મ તો જીવ જ તોડે છે, પણ સાધુ સંત નિમિત્ત ખરાબ નહીં. એટલે નિમિત્ત ને આગળ કરો તો કરતા ગૌણ એમ, અને કરતા ને મુખ્ય કરો તો નિમિત્ત ગૌણ.
પ્રધાનતા કોની?
હા, જેની તમારે પ્રધાનતા કરવી હોય એની થાય. વિવક્ષા જેની લો એના ઉપર એનો આધાર.
બરાબર.
બેઠું મગજમાં. આપડે ગાડી ચલાવતા હો અને તમે ધ્યાન ના રહી ગાડી ક્યાં થઈ જાય તો વાગે. બરોબર. તો કરતા ની એ ભૂલ બોલો. અને ગાડી કંટ્રોલ ના રહી ગાડી એઠાણી તો વાગ્યું, ગાડી ના હોત ને ચાલતા હોત ના વાગે. નિમિત્તે કારણ. આપણે કોની પ્રધાનતા કરીએ છીએ એના ઉપર આધાર.
બરાબર.
સમજાય છે મારી વાત? ચાલો આગળ જુઓ. આ પાંચ કાર્યો કરવા વડે આજી કર્મ ને તોડે છે.
બરાબર.
શું તોડે છે? અનાદિકાળ નું આ જીવમાં જામેલું મિથ્યાત્વ નામનો જે રોગ એને ભેદે છે.
બરાબર.
અને સમ્યક પરિણામ વાળો બને છે. એ વાત હવેની ગાથામાં લખે છે. મિથ્યાત્વ શૈલ પક્ષી જ્ઞાન દંભોલી શોભિત નિર્ભય ચક્રવર્ત યોગી નંદતી આનંદ નંદની. અમે એક લોકવાયકા ગોઠવી છે. લોકવાયકા એટલે લોકકથા. લોકોમાં આવી વાત પ્રસિદ્ધ છે કે આ પર્વતો છે ને બધા, એ પેલા બે પાંખો વાળા હતા. બે પાંખો વાળા હોવાથી ઉડ ઉડ કરતા પક્ષીની જેમ. હવે ઉડીને આપણા ઉપરથી જતા હોય ને તો આપણે બીક લાગે, આ જો સારો પહાડ પડ્યો તો અમે બની જશું.
બરાબર.
એમાં આખી દુનિયા
પર્વતોથી
ભયભીત રહેતી હતી.
બરાબર.
એક પક્ષી ઉડતું હોય ને, બાદ પક્ષી જો મોટું, આપડા ઉપર જઈને જાય તો બીક લાગે, તો આટલો મોટો પહાડ બે પાંખો વડે ફફડાવતો ફફડાવતો ઉડતો હોય ત્યારે લોકોને બીક લાગે. એ લોકોએ ભેગા થઈ ઇન્દ્ર મહારાજાની સ્તુતિ કરી કે ઇન્દ્ર મહારાજા તમે કંઈક કરો, અમે તો પહાડો ઉડે જોઈને મરી ગયા, અડધા અગર દબાઈ ગયા.
બરાબર.
એટલે ઇન્દ્ર મહારાજાએ લોકોની ભક્તિથી આકર્ષાઈને આ પહાડોની બે પાંખો છેદી નાખી, પહાડોની બે પાંખો ક્યારથી ઉડતા બંધ થઈ ગયા અને ભૂમિ પર ચોટી ગયા.
બરાબર.
લોકો નિર્ભય થઈ ગયા. આ ઉપમા સમજે. એની જેમ રાગ અને દેશ બે પાંખો, મિથ્યાત્વ એ પહાડ, મિથ્યાત્વ બી પહાડ, રાગ દેશની પાંખો દ્વારા આ જગત માં બધા ઉપર ફરે છે, બધાને દબડાવે છે, બધાને અંદર આવે છે, ખરું? એટલે જેમ કે ઇન્દ્ર મહારાજા પાંખો છેદી નાખી, એમ કોઈ યોગી મહાત્માએ આપણને તત્વ સમજાવીને રાગ દેશને કાઢી નાખ્યા. એટલે મિથ્યાતુરૂપી જે પહાડ હતો, ઉડ ઉડ કરતો હતો, એ દબાઈ ગયો. એટલે આપણું મિથ્યાત્વ દબાઈ ગયું અને આપણે સમ્યક્ત્વ પામ્યા. કવિની ઘટના આમ જાણી. તો જો મિથ્યાત્વ શૈલ પક્ષ છી, મિથ્યાતુરૂપી જે પર્વત એની જે પાંખો એને છેદનારા, હવે શેના વડે છેદે? શસ્ત્ર જોઈએ ને છેદવાનું, તો જેમ ઇન્દ્ર મહારાજા વજ્ર વડે છેદતા પાંખો, એમાં આ મહાપુરુષ જ્ઞાન રૂપી વજ્ર, સમ્યક જ્ઞાન, શાસ્ત્ર નું જ્ઞાન કે મોહ દશા જીવને ડૂબાડનારી છે, મોહ દશાને તું કાઢ, આવું જે શાસ્ત્રી મળેલું જ્ઞાન એ રૂપી વજ્ર એના વડે છેદ્યું અને બધી છેદાઈ ગઈ પાંખો, પહાડ જામી ગયા. એમ મિથ્યાત્વના બે પાંખો રાગ અને દ્વેષ એ છેદાઈ ગયું, એટલે આત્મા નિર્ભય બની ગયો. તો નિર્ભય થયેલો આ આત્મા ઇન્દ્ર મહારાજાની જેમ હવે આનંદ વનમાં લેર કરે છે. આત્માના ગુણોનો જે આનંદ, બોલો, એ રૂપી જે વન, એમાં લેર કરે છે. હા, હવે એને ભય જતો રહ્યો ને. પેલામાં જેમ ઇન્દ્ર મહારાજા નંદનવનમાં ભરે, મેરુ પર્વતમાં 500 જણ ચડો ને, એ ચારે બાજુ વન આવે, એને નંદનવન કહેવાય. ચાર વન છે મેરુ પર્વતમાં. કેટલા વન? તલાટીમાં ભદ્રશાળ વન, 500 જણ ચડો નંદનવન, હાડા 62,000 ચડો એટલે સોમનાથ વન, અને 2,36,000 ચડો એટલે પાંડુક વન. તો એ નંદનવન છે, એમાં હરિયાળી વધારે, ઝાડી વધારે, 500 યોજનનું થાળું છે, એમાં લોકો હરી ફરી શકે. તો જેમ ઇન્દ્ર મહારાજા ને હવે ભય જતો, કોઈ પહાડ ઉડવાનો નથી, છોડી ગયા, એટલે નંદનવનમાં આનંદ કરે, એમ યોગી મહાત્મા રાગ દ્વેષ જતા રહ્યા એટલે આનંદ કરે છે આત્મભાવમાં. બીજું જે રાગ દ્વેષ ઓછા થયા હોય તો જીવ સમ્યક્ત્વ પામ્યો હોય, સંયમ પામ્યો હોય, એટલે પોતાના ગુણોમાં આનંદ કરે છે. એમ કહીને મોહને છેદવાની વાત સમજાય.
બરાબર.
કોને છેદવાની? આ છેલ્લો શ્લોક મોહાષ્ટકનો. સમજાવું?
હા પંડિતજી.
ચાલો હવે કહી લઈશું આપણે.
તમારે જ લેવાનું પંડિતજી, તમને તો ખબર છે, અમને તમારે જે પીરસવું હોય એ તમારે પીરસવાનું છે.
જો એક શ્લોક છે, પિયુષમ સમુદ્રોત્તમ રસાયણમ અનૌષધમ અનન્યાપેક્ષમ ઐશ્વર્યમ જ્ઞાનમ આઉર્મનીષિણમ. મોહને મારનારું, મોહને કાઢનારું જો કોઈ સાધનો હોય તો સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન જેટલું ભણીએ, જેટલું વાંચીએ, એનાથી જીવની મોહ દશા પાટલી પડે. શું પાટલી પડે? પાટલી પડે, અસંજન થી. અને મોજ સાહેબ પાટલી પડે, એક કાળ એવો આવે કે મોજ નીકળી જાય અને આત્મા નિર્મોહી બની શકે. એ મોહ ને કાઢવાનું પરમ સાધન કયું?
જ્ઞાન,
શાસ્ત્ર નું તત્વ જ્ઞાન. આવી એ જ્ઞાન ની ઉપમા આપીને સમજાવે છે. કે છે તો સમ અમૃત જેવું, બોલા જ્ઞાન એ
અમૃત જેવું.
એકવાર અમૃત તમે પીઓ તો ક્યારે મરણ ના થાય. એમાં આ સમ્ય જ્ઞાન એકવાર પ્રાપ્ત કરો તો મરવાનું આવે નહીં, મોક્ષ જાય એટલે મરે નહીં. એટલે અમૃત સુખ નહીં, પણ દુનિયાનું અમૃત સમુદ્રમાંથી નીકળેલું છે. અને આ અમૃત એવું છે સમુદ્ર વગર ઉત્પન્ન થયેલું. શાસ્ત્રોમાંથી થયું ને, શાસ્ત્રો ભણો તો જ્ઞાન થાય નહીં. એ પીયું સમ અસમુદ્રોત્થમ, સમુદ્ર વિના ઉત્પન્ન થયેલું આ અમૃત છે. બીજું ઘણી પેલા વૈજ્ઞાનિક ઔષધિઓ લાવીને વાટો, દવા બનાવો તો તમારું આરોગ્ય સારું રહે. જયારે આ જ્ઞાન રૂપી ઔષધિ એવું છે, ઔષધિઓ વગરનું રસાયણ, ફીર બધી ઔષધિઓ ભેગી કરીને વાટો, ચાર રસાયણ બને, આમાં કોઈ લાભ ના પડે, 2 રૂપિયાનો ખર્ચો ના કરવો પડે. ઔષધિઓ ભેગો કર્યા વગર રસાયણ તુલ્ય આ છે. પેલો શરીરનો રોગ મટાડે આજે, એ ભાઈ કાલે પંદર આવે ખરો. આ જો તત્વજ્ઞાન આવ્યું હોય તો મોહ દશા એવી તૂટી જાય કે વિતરાગ થયેલો આત્મા ફરી ક્યારે રાગી બને નહીં. વિતરાગ થયેલો અને રોગ વિનાનો બનેલો આજનો આત્મા કાલે રોગી થાય. એટલે અમૃત જેવું અને રસાયણ જેવું આ જ્ઞાન ત્રીજી ઉપમા આપે છે કે કોઈ પણ માણસને રાજા હોય તો મુગટ હોય, બોલે ચામર હોય, છત્ર હોય, આ બધી બાહ્ય ભપકા ઘણા હોય, આડંબર બહુ હોય, બાહ્ય પદાર્થ. જયારે જ્ઞાનરૂપી લક્ષ્મી એવી છે કે એને બાહ્ય કઈ દેખાવ ના હોય, બાહ્ય દેખાવ ના હોય, કપડા મેલા હોય, એને બહુ શોખ ના હોય, એટલે આ ભારે ભારે પહેરવું એવું કઈ ના હોય, દાગીના તો ના હોય શરીર ઉપર,
કપડા મેલા હોય,
કપડા કોક વાર મેલા હોય, એમ એટલે કે બાહ્ય કોઈ પણ પદાર્થની અપેક્ષા વિનાનું આ ઐશ્વર્ય છે. પેલું ઐશ્વર્ય બાહ્ય સંપત્તિ વાળું. તમે જો કોઈ રાજા મહારાજા પ્રધાન આવે આપણે અહીંયા, તો સેજે પણ 5-5 સેવકો ભેગા હોય, 5-5 ગાડીઓ ભેગી હોય, સાહેબની બોડીગાર્ડ હોય, અને કઈ એના અત્યારે એવો સમય નથી, જૂના જમાનામાં બિરદાવલી બોલાવે, બોલનારા સત્તાવધાની અઢાર દેશના માલિક ને એવું ગુણો બોલતા હોય. આ જે છે એવી કોઈ બાહ્ય ઐશ્વર્ય ન હોય, કપડા મેલા હોય, કોક વાર શરીર મૂળું ના એ જોયું હોય, એવું કહ્યું ને, પણ પરમ ઐશ્વર્ય અજ્ઞાન ગુણ છે એવું મનીષી પુરુષો કે છે. એ માટે એને મેળવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને માનવ ભાવ સિવાય બીજા કોઈ ભાવમાં આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આ એક જ ભાવ એવો છે કે જેમાં માણસ ધારે તો કરી શકે, પણ આ ભાવમાં 5 ઇન્દ્રિયના સુખો મળે છે ને, એ જીવ એમાં લપટાઈ જાય છે. જીવ એમાં જ્ઞાન સંજ્ઞામાં જીવ આવતો નથી, અને જ્ઞાન સંજ્ઞામાં આવે નહીં એટલે મોહ ઘટે નહીં. જ્ઞાન જ મોહને મારનારું શસ્ત્ર છે. જેમ જેમ જીવને સાચું જ્ઞાન થાય, વૈરાગ્ય આપે એવું સત્ય જ્ઞાન થાય તો જ એનો મોહ ઘટે. એ મોહને મારનારું આ શાસ્ત્ર છે, એટલે જ્ઞાનની શાસ્ત્રમાં બોલો વધારે પ્રસિદ્ધિ કરેલી છે. અને જયારે મોક્ષે જાય ને જીવ, ત્યારે કેવળ જ્ઞાન થયેલું છે એ રહે છે, જતું નથી રહેતું. કેવળ દર્શન થયેલું છે એ રહે છે, જતું નથી રહેતું. અને જે આ ચારિત્ર પાડવાનું હતું શ્વેતાંબર સમુદાયમાં ઓગોમ્બતી, દિગંબર સમુદાયમાં મોરપી છીક, જે કઈ હોય બધું રહી જાય છે. જૈણા પાડવાનું પણ હાલવાનું હતું ત્યાં સુધી, ચાલતા જ જોયું ચિંતાવાનું, ત્યાં ચાલવાનું જ નથી, ત્યાં જૈણા પાડવાની રહેતી નથી. એ ચારિત્ર ગુણ નથી રહેતો, એને નો ચરિત્રતા નો અચરિતા આવો શબ્દ આવે સિદ્ધમાં. કયો શબ્દ? નો અચરિતા. સાહિત્ય વાળા પણ નહીં, સાહિત્ય વગરના પણ નહીં. સાહિત્ય આચરણ વાળા નથી, ગમનાગમન કરવું હોય તો જોઈને ચાલવાનું ને, સમજાય છે? કશું નથી, પણ જ્ઞાન ગુણ છે એટલે બધા ગુણોમાં એ જ્ઞાન ગુણને સૌથી વધારે આગળ કરે છે કે તમે છઠ્ઠો ભણો અને એને અનુસારે મોને જીતો, મોને
જીતો,
આશય આ છે, બીજું કઈ બરોબર છે.
આખી રમત અંદર છે પંડિતજી,
ભાઈ અંદર આત્મામાં છે, મેળે અંદર છે તો ખબર, કાઢવાનું અંદરથી જ હોય ને, મેલ અંદર છે. આપણે સાબુથી બહારનો જે મેલ કાઢીએ એમ મોહનો મેલ અંદર છે, કારણ કે મોહનો મેલ શરીર ઉપર નથી, આત્મા ઉપર છે, આત્મા અંદર છે એટલે આપણે આટલું જગાડે છે કે તમે થોડા આત્માને ઓળખો, એના ગુણને ઓળખો, એના ગુણને મેળવો, દોષને કાઢો. આજે આપણું તત્વ જ્ઞાન. હવે જેમ જેમ આ મોહ દશા જીવની ઝીલી પડે, નાબૂદ થાય, એમ આ જીવ પોતાના ક્ષમતા ભાવમાં આવે. કયા ભાવમાં આવે? વિકારી ભાવ ઓછો થઈ જાય એટલે ક્ષમતા શબ્દ આવે છે. કયો શબ્દ? વિકલ્પ દિશો તીર્ણ સ્વભાવ આલંબન સદા જ્ઞાનસ્ય પરિપાકોય સસમાપરી કીર્તિ સહ. જેમ જેમ જીવ જૈન શાસ્ત્રોનું જ્ઞાન ભણે એમ એ જ્ઞાનના પરિપાક રૂપે સંભાવ આવવો જોઈએ. તમે દૂધપાક ખાધો હોય તો ઓળખા દૂધપાક ના જ આવવા જોઈએ. એમ આવું તત્વજ્ઞાન મેળવ્યું હોય તો એના પરિણામમાં ક્ષમતા ગુણ જીવમાં આવવો જોઈએ.
બરાબર.
ક્ષમતા ગુણે કહેવાય એ સમજાય કે મોહના વિકલ્પો વિનાની દશા. મોહના
વિકલ્પો વિનાની દશા,
આમ કરું તેમ કરું, અહીં જાઉં થઈ જાઉં, કોઈ મોહના વિકલ્પો જ નહીં. જે કાળે જેવા સંજોગ આવી મળે એને અનુસારે જીવ ચાલે. મોહ કેમ ન થાય હોય, એ મોહ કેમ જીતાય એ રીતે વર્તે.
બરાબર.
વિકલ્પ વિશ્વ ઉત્તીર્ણ, મોહના વિકલ્પો રૂપી વિશ્વથી ઉત્તીર્ણ. કોઈ મોહના વિકલ્પો નહીં, આમ કરતો સારું થશે, આમ કરતો સારું થશે એમ કોઈ બાજુના બોલો મોહના વિકલ્પો વિનાનો. મોહના વિનો અને સ્વભાવ આલંબન, માત્ર પોતાના જે ગુણો છે જ્ઞાન દર્શન ચારિત્ર એ જેટલા પ્રગટ થયા હોય એટલા સુરક્ષિત કેમ રહે, અને જેટલા અપ્રગટ છે એ પ્રગટ કેમ થાય. આનું જ આલંબન. ફરી પોતાના ગુણો જેટલા પ્રગટ નથી થયા એ પ્રગટ કેમ થાય, અને જેટલા પ્રગટ થયા છે સુરક્ષિત કેમ રહે. આવા જ વિચારવાળો, જેમ સંસારમાં આપણા જે પૈસા કમાયા હોઈએ એ સુરક્ષિત કેમ રહે અને નવા પૈસા કેમ વધે એવી દ્રષ્ટિએ જીવ ચાલે.
બરાબર.
સંસારમાં એમ અહીંયા બધું ગુણો ઉપર, આત્માના ગુણો વધારે કેમ પ્રગટ થાય અને પ્રગટ થયેલા કેમ સુરક્ષિત રહે, આ બે ધ્યાન. કોનું? આત્માનું. ગુણોને પ્રગટ કરવાના અને પ્રગટ થયેલા ગુણોને સુરક્ષિત રાખવાના. આવા આલંબન વાળો આત્મા જોજે નાનસ્ય પરિપાક. આવા આલંબન વાળો બને એ જ્ઞાનનું ફળ સમજવું. જ્ઞાનનું ફળ જ આ ગુણોને સુરક્ષિત રાખવા અને ગુણોને મેળવવા. જરાય આવેશમાં નહીં આવવાનું, ક્રોધ માન માયા લોભચારમાંથી એક કસાયમાં નહીં જોડાવાનું. આનમ સમતા. ક્રોધ માન માયા લોભ છે ને એમાં વ્યવહાર નહીંથી ક્રોધ ભયંકર. ક્રોધ પેલો થાય, તમે કોઈનાથી ઝઘડો કરો એટલે પેલો ક્રોધ થાય, ઝઘડો કરો બીજા અબોલા શરૂ થાય. બોલો, એટલે માન આવે. હું એને કેમ બોલાવું? ઘરે જશે આવશે, મારે હું માથા આપું. એટલે ક્રોધ કર્યો એટલે માન આવ્યું.
બરાબર.
સમજાય છે? અને માન આવ્યું હોય એટલે એના છિદ્ર ધોજે. એને કઈ સારું કામ કર્યું હોય ને તો દુનિયામાં જસ લેવા કર્યું હશે, થોડો ઊંચો આત્મા છે કહે, છિદ્ર ધોજે. સમજાય છે? અને બીજાના અવર્ણવાદ બોલવા, પોતાના ગુણો ગાવા, એનો જ જીવને લોભ લાગે. એટલે ક્રોધ થી માન આવે, માન થી માયા આવે, માયાથી લોભ આવે. આ વ્યવહાર નહીં. નિશ્ચય નહીં, હું છું એવું બધું પહેલો જીવમાં એ નાભીમાં લોભ પ્રગટે પછી બાકીના બધા આવે. લોભ એટલે આસક્તિ. મારે આ ચોપડી જોઈએ છે આવી એમ આસક્તિ પ્રગટ થઈ. આસક્તિ એટલે રાગ. એટલે એને મેળવવાની આજીવ માયા ચાલુ કરે. આ છોકરી કોઈ લઈ જવાનું છે આ કે ના કોઈ નહીં તો કોઈને હું લઉં. એટલે આમ કઈ ને કઈ આડાવડું બોલી બોલવાને કબજો કરે. એટલે માયા કરી શા માટે? પેલો અંદર લોભ પેઠો તો એ સિદ્ધ કરવા. લોભ થી માયા આવે અને માયા સફળ થાય આ વસ્તુ હાથમાં આવી જાય એટલે માન આવે. જો બંદા કેટલા ઊંધી આવે મેં આ ભાઈના આમ સમજાયું આ ભાઈના જો હું લઈ આવ્યો છું. એ લોભ થી માયા, માયા થી માન અને માયા કરવામાં જો નિષ્ફળતા આવે કઈક વાંધો વચકો પાડે તો ક્રોધ આવે. એટલે વ્યવહાર ને બી ક્રોધ ભયંકર, નીચે બી લોભ ભયંકર. નીચે અંદર ની વાત છે. અંદર માં કોઈ પણ વસ્તુ નો લોભ લાગે મારે આમ મને આમ મળવું જોઈએ એવી ઈચ્છા થાય એ જીવ પછી માયા કરે બોલવાની. ચલાયો એ માયા કરીને મનમાં જે ધાર્યું હોય એટલું મેળવવા મહેનત કરે. લોભ ને સિદ્ધ કરવા માયા અને માયા સફળ થાય તો માન, માયા નિષ્ફળ જાય તો ક્રોધ. નિશ્ચય નિધિ આવો ક્રમ છે, દવા નિધિ આવો ક્રમ છે. આ ચારેક કસાયો આ જીવને સંસારમાં ડૂબાડે છે. એટલે જેનામાં સમ્યક જ્ઞાન આવ્યું છે એ જીવ આ સમ્યક જ્ઞાનના જોરે મોહને હણીને કસાયોને દબાવીને ક્ષમતા ભાવમાં આવે. શેમાં આવે? ક્ષમતા ભાવમાં. એને કોઈ વખાણે કોઈ ઊંચો ભાવ નહીં, ના વખાણે તો કોઈ અપેક્ષા નહીં. કોઈને હાચવે તો કઈ બહુ નહીં, ના હાચવે તો કઈ બહુ. પોતે પોતાના પરિણામમાં જ રહે આવો સંભાવ એ જ્ઞાનનું ફળ છે એમ જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. બીજો શું? અનિચ્છન કર્મ વૈ સંયમ બ્રહ્માંડ સેન સમમ જગત આત્મા ભેદની અપછેદ અસૌ મોક્ષમ ગમી સમી. આ સંસારમાં કોઈ પુરુષો કોઈ સ્ત્રીઓ કોઈ સુખી કોઈ દુઃખી કોઈ રાજા ને કોઈ રંગ કર્મના લીધે સર્તનતા છે ને એ કર્મ એ કરેલી છે. ઉત્તમ આત્માઓ આ સર્તનતા તરફ નજર કરતા નથી. એના કર્મ કાલે ઓછા થઈ જાય તો એ આપણા જેવો સમાન બની શકે. એટલે કર્મથી થયેલી વિષમતા એના તરફ દ્રષ્ટિપાત નહીં કરતો એવો યોગી મહાત્મા જગતના બધા જ જીવોને પરમાત્માની તુલ્ય સમજે છે. જેમ પરમાત્માનો આત્મા આનંદ ગુણનો સ્વામી છે એની એક એક આત્મા આનંદ ગુણના સ્વામી છે. શ્રદ્ધા કરી કોના ઉપર હું રીસ કરું, કોના ઉપર ગુસ્સો કરું? મારો આત્મા જેમ પરમાત્મા જેવો છે એમ આમનો આત્મા એ પરમાત્મા જેવો છે. અને ગુંદી ભરેલો તો મારા એના ઉપર કેમ ગુસ્સો કરાય? આવું વિચારતો આત્મા એ તો બધો સમતા ભાવમાં રહે છે. એ તો બધો કે આત્મા અભેદની પછી જે બધા જ જીવોને પોતાની સાથે અભેદ રૂપે દેખે છે અને એથી પરમાત્મા ભાવમાં એ જીવ વર્તે છે. અને ધીરે ધીરે આવા વિકારોને જીતતો એ જીવ ઉપશમ ભાવના કારણે મોક્ષમાં જનારો બને છે. કોઈ પણ જીવ અનગુણના સ્વામી છે તો કોઈના ઉપર આ માર્ગ નાનો છે આ મોટો છે એમ કેમ કહેવાય? અરે આપણે અનગુણની અપેક્ષા સરખા છીએ. અને જે સત્સમતા છે કર્મજન્ય છે. કર્મજન્ય સ્વરૂપ કાયમ રહેવાનું નથી તો એને જોઈને આટલો ભેદભાવ શું કામ કરીએ? આવું વિચારી અને કસાયો વિનાનો જીવ બને છે અને વહેલા વહેલા કર્મ ખપાવીને મોક્ષે જાય છે. બાકી હવે કાઢી
સમજાવ્યું તે પદ. શ્રી જગદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખના જે
મંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વ ધર્માણ જય જય સાચી.